સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસારમાં આપણે 12 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને હવે એની આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 12મી ગાથા પછી અહીંયા એમ કહે છે કે હવે એ અર્થનું કળશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે. એટલે એ અર્થનું, એટલે 12મી ગાથામાં જે વાત આવી એ અને 11મી ગાથામાં જે વાત આવી એ જ અર્થને પ્રદર્શિત કરતું એવું અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશરૂપે આપણને અહીંયા પદ્યમાં કહે છે, એટલે કાવ્ય કહે છે. 12મી ગાથામાં વાત એ મુખ્યત્વે આવી કે વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે, જ્યારે નિશ્ચય નહીં છે તે આદરેલો પ્રયોજનવાન છે. હવે અહીંયા આ જે ચોથો કળશ છે એમાં કહે છે કે એ કઈ રીતે જાણેલો પ્રયોજનવાન છે એ તો વાત સાચી, પણ કઈ રીતે એ પ્રયોજન સિદ્ધ થાય છે એની અહીંયા વાત કરે છે. એટલે ચોથો કળશ આપણે લઈએ. ઉભય નય વિરોધ ધ્વંસિની સાત પદાર્થે જીન વચસી રમંતે એ સ્વયં પાનત્ત મોહા શપદી સમય સારમ તે પરમ જ્યોતિર્ચયી અનવમ અનય પક્ષ અક્ષુણમ ઇક્ષંતે એવ. ચોથા શ્લોકનો અર્થ છે કે ઉભય નય વિરોધ ધ્વંસિની, ઉભય એટલે બંને, બે નયની વાત કરવી હોય ત્યારે એ ઉભય શબ્દ વાપરવામાં આવે છે. કોઈ પણ વસ્તુની બેની એક સાથે વાત કરવામાં આવે ત્યારે બંનેની વાત કરતા હોય ત્યારે ઉભય બંને. એટલે અહીંયા બે નયની વાત, કયા બે નય? નિશ્ચય અને વ્યવહાર. એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. ઉભય નય વિરોધ ધ્વંસિની, એ વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું, વિરોધનો ધ્વંસ કરનારું, વિરોધનો નાશ કરનારું શું છે? તો સ્યાત પદથી ચિહ્નિત જે જીન ભગવાનનું વચન વાણી, તેમાં જે પુરુષો રમે છે એટલે પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે તે પુરુષો સ્વયં એટલે પોતાની મેળે અન્ય કારણ વિના વાંત મોહા એટલે વમન કરે છે. શેનું વમન કરે છે? મોહનું, એટલે મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને ઉચ્ચમ પરમ જ્યોતિ સમયસારમ આ અતિશયરૂપ પરમ જ્યોતિ પ્રકાશવાન શુદ્ધ આત્માને શબ્દી તુર્તન ઇક્ષંતે એવો એટલે દેખે જ છે. અને પછી આગળ કહ્યું છે કે કેવો છે એ સમયસાર રૂપ શુદ્ધ આત્મા? અનવમ એટલે નવીન ઉત્પન્ન થયો નથી, અનવમ નવીન નથી, પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી તે કેવો છે? તો કે અનય પક્ષ અક્ષણમ, સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ છે. શ્લોકનો વિસ્તાર આપણે કરીએ. નિશ્ચય અને વ્યવહાર એ બે નયોના વિષયમાં ભેદ છે, પરસ્પર બંને વિષયો કેવા છે એ ભેદ રૂપે છે. નિશ્ચય નય છે તે ત્રિકાળી દ્રવ્યને જણાવનારો છે, વ્યવહાર નહીં છે તે વસ્તુના સ્વરૂપને વિપરીત રૂપે જણાવનારો છે, અથવા તો એક વસ્તુનો બીજી વસ્તુમાં ઉપચાર કરીને જણાવનારો છે, અથવા ખંડ ખંડ જણાવનારો છે. બંનેના વિષયમાં ફેર છે, બંનેના વિષય તદ્દન ભિન્ન છે. નિશ્ચય નયનો વિષય છે તે ત્રિકાળી ભગવાન આત્મા છે, અને વ્યવહાર નયનો વિષય એ પર્યાય છે. અહીંયા આપણે પર્યાય લઈએ છીએ એટલે એ બંનેના વિષયો જે છે એ તદ્દન ભિન્ન છે, અને એવા ભિન્ન વિષયો છે ત્યારે એમાં એ પરસ્પર વિરોધ આપણને દેખાય છે, પણ એ વિરોધને નાશ કરનાર સ્યાતવાદ છે. થોડીક વિરોધ વિશેની વાત સમજીએ આપણે કે નિશ્ચય અને વ્યવહાર એ બે નયો બંનેને પોતાના વિષયો અને બંનેના વિષયો તદ્દન ભિન્ન. નિશ્ચય નયનો વિષય અભેદ ત્રિકાળી ભગવાન આત્મા છે, અને વ્યવહાર નયનો વિષય એ ભેદરૂપ છે અથવા તો એ પર્યાય છે. વ્યવહાર નયનો વિષય એ ભેદ છે અને નિશ્ચય નયનો વિષય અભેદ છે. એ રીતે જોઈએ કે નિશ્ચય નયનો વિષય જે છે તે પૂર્ણ આનંદ સ્વરૂપ એક અખંડ અભેદ આત્મા એ છે, જ્યારે વ્યવહાર નયનો વિષય એ પર્યાય છે, રાગ આદિ ભેદ છે, એ બધું વ્યવહાર નયનો વિષય છે. એટલે બંનેના વિષયમાં ફેર છે. નિશ્ચય નયનો વિષય દ્રવ્ય છે, વ્યવહાર નયનો વિષય પર્યાય છે. એટલે એ બંને નયોને પરસ્પર વિરોધ છે. પરસ્પર વિરોધ કઈ રીતે આવે છે કે બંનેના વિષયોમાં ફેર છે, એ જેને વિષય કરે છે એમાં ફેર છે. અને આ નયોના વિરોધને નાશ કરનાર, નયોના વિષયમાં વિરોધ આવે છે તો આ વિરોધનો નાશ કરનાર એટલે એ અનેકાંતથી જે સ્વરૂપ કહેવામાં આવે છે, એટલે કથનીમાં સ્યાતવાદ રૂપે જે કહેવામાં આવે છે, એવા સ્યાત પદથી જે ચિહ્નિત છે, એટલે સ્યાદ પદથી ચિહ્નિત એટલે કે જેમાં સ્યાદવાદ સમાયો છે, એટલે દરેક કથનને કોઈ એક અપેક્ષા સહિત કહેવામાં આવે છે. સ્યાત એટલે કથનચિત કોઈ અપેક્ષાથી. એવા જીન વચન છે એ જીન વચન દ્વારા એ વિરોધ સમી જાય છે, વિરોધ રહેતો નથી, વિરોધ રહેતો નથી. સ્યાત એટલે કથનચિત કોઈ અપેક્ષાએ, કોઈ અપેક્ષાએ આ વાત આમ છે એમ જ્યારે કહેવામાં આવે તો પછી કોઈ બીજી અપેક્ષાએ એ વસ્તુ આમ પણ હોય, બીજી રીતે પણ હોય, એનાથી તદ્દન વિપરીત રીતે પણ હોય, અને પણ એમાં કથનની આગળ કથનચિત કોઈ બીજી અપેક્ષાએ એમ જ્યારે લગાડવામાં આવે એટલે પછી વિરોધ રહેતો નથી. આ વાતને આપણે એકદમ સાદા ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે કોઈ વ્યક્તિને, દાખલા તરીકે આપણે ગિરીશભાઈને કહીએ કે ગિરીશભાઈ પિતા છે, અને એ એકાંતે લઈએ તો ખોટું પડે. ગિરીશભાઈ પુત્ર છે એ પણ એકાંતે લઈએ તો ખોટું પડે, પણ ગિરીશભાઈ પિતા છે, ગિરીશભાઈ પુત્ર છે, એ બંને પિતા પણ છે અને પુત્ર પણ છે, એ બંને એક સાથે હોવા છતાં પણ એ વિરોધાભાસ દેખાય છે, ત્યારે આપણે એ કથનને એ સ્યાતવાદથી લઈએ તો કે કથનચિત કોઈ અપેક્ષાએ ગિરીશભાઈ પિતા છે, એટલે કોઈ અપેક્ષા એટલે એમના પુત્રની અપેક્ષાએ ગિરીશભાઈ પિતા છે એમ થાય. અને પુત્ર છે તો ગિરીશભાઈ તેમના પિતાની અપેક્ષા, એટલે કથનચિત ગિરીશભાઈ પુત્ર છે, એટલે કે એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર છે. હવે જ્યારે આ રીતે લેવામાં આવે તો એ બંને વિરોધાભાસી વાત, પિતા પણ હોવું અને પુત્ર પણ હોવું, એમાં કોઈ વિરોધ આવતો નથી. હવે આ તો બહુ સાદું ઉદાહરણ છે એટલે આપણને સમજાય એવી વાત છે, પણ શાસ્ત્રના કેટલાય કથન એવા હોય કે જેમાં આપણને એમ લાગે કે આ કઈ રીતે હોઈ શકે, આમ પણ છે ને આમ પણ છે. આત્માને આપણે નિત્ય પણ કહીએ અને અનિત્ય પણ કહીએ, એમાં તો બહુ વિરોધાભાસ આવે કે નિત્ય છે કે અનિત્ય છે. તમે એક તરફ નિત્ય કહો છો અને બીજી તરફ અનિત્ય કહો છો, આ કઈ રીતે? તો એમાં કોઈક અપેક્ષા સમાયેલી છે. દ્રવ્ય અપેક્ષાએ જો વિચાર કરીએ તો આત્માનું સ્વરૂપ નિત્ય છે, દ્રવ્ય અપેક્ષાએ જો આત્માનો વિચાર કરીએ તો આત્મા નિત્ય છે, અને પર્યાય અપેક્ષાએ જો આત્માનો વિચાર કરીએ તો એ અનિત્ય છે. એટલે આવું નિત્યપણું, અનિત્યપણું, એકપણું, અનેકપણું, એ બધું જ્યારે તદ્દન વિપરીત વાસ્તુ હોય ત્યારે સ્યાતવાદથી કથન કરવામાં આવે, ત્યાદવાદથી કથન કરવામાં આવે તો એમાં કોઈ વિરોધ લાગતો નથી. આપણે એમ કહીએ કે આ સત છે અને પછી પાછળ અસત પણ છે, એ બંનેને એક સાથે આપણે કહીએ તો એમ થાય કે સત એટલે હોવાપણું અને અસત એટલે નહીં હોવાપણું, ક્ષણિકપણું, આ બંને કેવી રીતે હોય? ભેદરૂપ છે અને અભેદરૂપ છે તો એ બંને એકી સાથે કઈ રીતે તમે કહી શકો કે આ બંને છે? શુદ્ધ પણ હોય અને અશુદ્ધ પણ હોય તો કઈ રીતે શુદ્ધ હોય, કઈ રીતે અશુદ્ધ હોય? એટલે એવા વિરોધ આવે છે. અને આ બધા વિરોધની વાત જે છે એમાં નિશ્ચય નથી. આપણે જ્યારે જોઈએ છીએ સ્વરૂપ તો એમાં આપણને એવું લાગે છે કે આત્મા છે તે એકરૂપે છે, નિત્ય છે, અભેદ છે, શુદ્ધ છે. એ નિશ્ચય નહીંથી, નિશ્ચય નહીંનો વિષય જે છે એની અપેક્ષાથી જોઈએ તો આત્માનું સ્વરૂપ એવું જ છે. જ્યારે વ્યવહારથી જોઈએ તો એમાં જે પર્યાર્થિક નહીંથી જે રીતે જોવામાં આવે એ રીતે જોઈએ તો એ ભેદરૂપ છે, અશુદ્ધ છે, પર્યાય અનિત્ય છે. એટલે આત્માનું સ્વરૂપ અનિત્ય પણ છે, ભેદરૂપ પણ છે અને અનેકરૂપ પણ છે. ત્યાં પર્યાર્થને મુખ્ય કરીને વાત લેવામાં આવી હોય તો એ સ્વરૂપ એ રીતે લાગે. એટલે દ્રવ્યથી અને પર્યાયથી બંનેથી જોઈએ તો બંને વિપરીત દેખાય. એટલે નિશ્ચયથી જે વિષય કરી અને જે વાત જાણવામાં આવે અને વ્યવહારથી વિષય કરી અને જે વાત જાણવામાં આવે એ તદ્દન આપણને વિપરીત લાગે. પણ એવી વિપરીતતા જ્યારે એની સાથે રહેલી અપેક્ષાને સમજીને જો લેવામાં આવે તો એવી વિપરીતતા રહેતી નથી. અને એ અપેક્ષા એટલે કથનચિત કોઈ પ્રકારે, કોઈક રીતે આમ છે અને કોઈક રીતે કોઈ અપેક્ષાથી આમ છે એમ જ્યારે લેવામાં આવે તો પછી એમાં વિરોધ રહેતો નથી, એ વિરોધ સમી જાય છે. આવું જૈન દર્શનનું અનેકાંતરૂપ સ્વરૂપ છે. એટલે એ અનેક નયથી જ્યારે જૈન દર્શનનો અભ્યાસ કરવામાં આવે, અનેક નયથી જૈન દર્શનને જાણવામાં આવે ત્યારે વિરોધાભાસી લાગતા નયો પણ એની અપેક્ષા સાથે સમજવામાં આવે તો કોઈ વિરોધાભાસ રહેતો નથી. એટલે એ જે કથની છે તે સ્યાતવાદથી સહિત છે, જેમાં સ્યાતવાદ છે એવી જો કથની છે તો એમાં કોઈ વિરોધાભાસ રહેતો નથી. અહીંયા એ વાત સ્યાતવાદની વાત કરી છે. સ્યાતવાદની કથની જે છે એ અહીંયા જણાવવામાં આવી. કોને માટે સ્યાતવાદની વાત લેવામાં આવી? કે જિનેશ્વર ભગવાનના વચનને માટે એ વિશેષણ લેવામાં આવ્યું. શું કહ્યું શ્લોકના અર્થમાં? કે નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. આ એક વાત. અને એ વિરોધને નાશ કરનારું સ્યાતપદથી ચિહ્નિત જે જીન ભગવાનનું વચન, હવે એ સ્યાતપદથી ચિહ્નિત એ કોનું કથન છે? કે જિનેશ્વર ભગવાનનું કથન છે. એટલે જિનેશ્વર ભગવાનની વાણી છે એ કેવી છે? તો કે સ્યાતવાદ રહીત છે, કે અનેકાંત સ્વરૂપ એમાં દર્શાવે છે એવી એ વાણી છે. એટલે એના દ્વારા, એ વાણી દ્વારા એ વિરોધનો નાશ થાય છે. બંને નય છે એના વિષયનો વિરોધ, એ વિરોધનો એના દ્વારા નાશ થાય છે. કેમ કે ભગવાનની વાણી એ સ્યાદવાદથી સહિત છે. અને એમાં એ સ્યાદવાદથી સહિત જે જિનેશ્વર ભગવાનની વાણી, એના એમના વચન, તેમાં જે પુરુષો રમે છે એટલે એને પોતે આત્મસાત કરે છે, એનો અભ્યાસ કરે છે. એમાં વાણીમાં રમવું એમ નથી, વાણીનો વિલાસ કરે છે એમ નથી. એ વાણી જે છે એની અંદર કંઈ પંડિતાઈ કરવી છે એમ નથી. કેમ કે એનો અર્થ રાજમલજીએ ટીકાની અંદર બહુ સરસ રીતે લીધો છે કે એમાં એ જિનેશ્વર ભગવાનની વાણીમાં વચનમાં જે પુરુષો રમે છે, એટલે કહેવાનો આશય એ છે કે જિનેશ્વર ભગવાનની વાણી એમાં જે નિશ્ચય નય છે એને તો આદરણીય સમજે છે, આશ્રય કરવા લાયક સમજે છે, અને વ્યવહાર નય છે એને જાણવા લાયક સમજે છે. એમ જે જિનેશ્વર ભગવાનની વાણીને ગ્રહણ કરે છે એને એ રીતે આત્મસાત કરે છે, એટલે એનો અર્થ એમ થયો કે એ જિનેશ્વર ભગવાનના વચનમાં વાણીમાં એ પુરુષો રમે છે. તે પુરુષો સ્વયં પોતાની મેળે અન્ય કારણ વિના, બીજા કોઈની મદદ કે અપેક્ષા વિના પોતાની મેળે જ શું કરે છે? તો કે મિથ્યાત્વનું વમન કરે છે. વમન એટલે ઉલટી થાય તેને વમન કહેવામાં આવે. તો મિથ્યાત્વનું વમન, વાંત મોહા વમન, મોહનું વમન મિથ્યાત્વનું, એટલે મિથ્યાત્વ કર્મ છે એ કર્મને કારણે એના ઉદયને લીધે થઈ અને જીવ મિથ્યા માન્યતાઓમાં રાચી રહ્યો છે એવી મિથ્યાત્વની વાત જેને લીધે થઈ અને જીવ સમ્યક્ત્વ નથી પામતો, જેને લીધે થઈને જીવ અનાદિથી રખડે છે, એવા એ મિથ્યાત્વ કર્મના ઉદયનું અહીંયા વમન કરે છે. વમન શબ્દ મૂકી અને આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહેવા એ માગે છે કે જેમ વમન કરેલી વસ્તુને પાછી ગળવામાં નથી આવતી, કોઈ વમન કરેલી વસ્તુને પાછી ગળતું નથી. એક વખત ઉલટી થાય, વોમિટ થાય, પછી કોઈ એને પાછી ગળે નહીં. એવી રીતે અહીંયા મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરે છે એટલે ફરી પાછું હવે એને મિથ્યાત્વ આવવાનું નથી, એવો એમાં ભાવ રહ્યો છે. એવું વમન કરે છે એટલે હવે એને મિથ્યાત્વ આવવાનું નથી, અને એમ થાય ત્યારે શું થાય? સમ્યક્ત્વ પ્રગટ થાય છે, અને સમ્યક્ત્વ પ્રગટ થાય એટલે એ પોતે પોતાના આત્માને દેખે છે, જાણે છે. કેવા આત્માને દેખે છે, જાણે છે? તો કે આ અતિશયરૂપ પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને. આત્માને માટે જે વિશેષણ મૂક્યા છે એ પરમ જ્યોતિ પ્રકાશમાન અતિશયરૂપ શુદ્ધ આત્માને. શુદ્ધ આત્મા કેવો છે? સ્વ અને પરને પ્રકાશનારો એવો એ શુદ્ધ આત્મા. એને તરત જ એ દેખે છે, એને એ તરત જ દેખે છે. કોણ દેખે છે? કે જે પુરુષો જિનેશ્વર ભગવાનની વાણીને સાંભળી સમજી એનો અભ્યાસ કરી અને એને આત્મસાત કરે છે, એવા એ મિથ્યાત્વનો નાશ કરીને પોતે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, એટલે પોતાના સ્વરૂપને એ અનુભવે છે, જાણે છે. અને આગળ પણ કહ્યું કે કેવો છે સમય સારરૂપ શુદ્ધ આત્મા, એ આત્મા કેવો છે? તો કે નવીન ઉત્પન્ન થયેલો નથી, એ અનાદિનો છે, પણ અત્યારે વર્તમાનમાં એ અનાદિનો શુદ્ધ આત્મા એને દ્રષ્ટિગોચર થયો, એને અનુભવમાં આવ્યો છે. પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વ્યવહાર નયનું કથન છે. કર્મથી આચ્છાદિત હતો એમ કહેવા પાછળનો આશય એ છે કે એનો પુરુષાર્થ અત્યાર સુધી એવો ઉપડ્યો જ ન હતો કે જેને લીધે થઈ અને એ પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરે. એટલે નિમિત્તમાં એને કર્મ લેવામાં આવ્યા. એટલે પહેલા એ કર્મથી આચ્છાદિત હતો, એટલે કર્મ તો નિમિત્ત છે. ખરેખર તો જોઈએ તો એના પુરુષાર્થની નબળાઈને કારણે એને એવો પુરુષાર્થ ઉપડ્યો જ ન હતો કે જેમાં એ પોતાના આત્માનું દર્શન કરે. એટલે કહેવું કે પહેલા એ કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. એટલે પેલા દર્શન મોહનીયનો નાશ કર્યો, મિથ્યાત્વનો નાશ કર્યો, એટલે એ મોહનીય કર્મનો નાશ કરી અને એ જુએ છે, એટલે મોહનીય કર્મ દ્વારા એ આચ્છાદિત થઈ ગયો હતો એટલે એ દેખાતો નહોતો, પણ એ તો નિમિત્તનું કથન કર્યું. જ્યારે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ત્યારે એ દર્શન મોહનીય ગયું. જ્યારે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ત્યારે એ ગયું. એટલે એમાં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દર્શાવ્યો છે. ખરેખર તો એનો પુરુષાર્થ અત્યાર સુધી એવો ઉપડ્યો જ ન હતો કે જેથી કરીને એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે, જાણે, દેખે. અને આગળ પણ કહ્યું કે વળી કેવો છે તો સર્વથા એકાંત રૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી. શુદ્ધનય દ્વારા જે સ્વરૂપ છે એ કુનય દ્વારા એને ભિન્ન ભિન્ન જોવામાં આવે કે વિપરીત રીતે જોવામાં આવે તો પણ એમાં કોઈ ફેર પડતો નથી. એનાથી તદ્દન જુદો, ભિન્ન, શુદ્ધ એમ જ અનુભવાય છે. એને કોઈ બીજી બાધા નડતી નથી, કોઈ કર્મની પણ બાધા એને નડતી નથી, કોઈ વિકારી ભાવોની, કોઈ રાગની, દ્વેષની કોઈ બાધા એને નડતી નથી. એવો શુદ્ધ નિર્મળ જ અનુભવમાં આવે છે. આ ચોથા શ્લોકનો અર્થ આપણે કર્યો. હવે અહીંયા ભાવાર્થમાં આપણે લઈએ. ભાવાર્થમાં પંડિતજીએ જે અર્થ કર્યો છે એને સમજીએ કે જીન વચન વાણી સ્યાદવાદ રૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે, નિશ્ચયને અને વ્યવહારને, એ બે નયને જ્યાં વિષયનો વિરોધ છે, જેમ કે જે સતરૂપ હોય તે અસતરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય, ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે. કેમ કે નિશ્ચય નયથી જે વાત છે અને વ્યવહાર નયથી વાત છે એ તદ્દન ભિન્ન છે. નિશ્ચય નયનો વિષય ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક છે, એ સત છે, હોવા પણે છે, એ ભૂતાર્થ છે, એ અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવા વાળો શાશ્વત છે, એ શુદ્ધ છે, એ નિત્ય છે, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ભેદ નથી, એ વિદ્યમાન વસ્તુ છે, એ વિદ્યમાન વસ્તુ છે. પણ એનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો વ્યવહાર નયનો વિષય જે છે તે પર્યાય છે. પેલી બાજુ નિશ્ચય નયનો વિષય દ્રવ્ય હતો તો અહીંયા વ્યવહાર નયનો વિષય પર્યાય છે. પર્યાય અનિત્યરૂપ છે, પર્યાય એક સમયની જ છે, પછીના સમયે નથી, બીજા સમયે બીજી પર્યાય, ત્રીજા સમયે ત્રીજી. એટલે ત્રિકાળી ભગવાન આત્મા શાશ્વત છે અને આ પર્યાય છે તે ક્ષણિક છે. આત્મા અભેદરૂપ છે, જ્યારે અહીંયા તો ભેદ છે, પર્યાયમાં તો ભેદ છે અને એમાં પાછા ઉત્પાદ વય એવું એનું સ્વરૂપ છે. પર્યાય અશુદ્ધ છે, ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને અશુદ્ધ કહેવામાં આવે. ભલે એ શુદ્ધ પર્યાય હોય તો પણ એને વ્યવહાર કહેવામાં આવે, કેમ કે દ્રવ્ય જે છે એને જ્યારે શુદ્ધ કહીએ છીએ તો એ અપેક્ષાએ એને એમ પણ કહેવામાં આવે. એટલે અથવા તો એની જે પર્યાય જે આત્માને લક્ષે નથી થતી એ બધી પર્યાય અશુદ્ધ છે. એટલે એવા જે ભેદરૂપ વાત છે એ વિષયને લીધે છે, બંનેના વિષય ભેદરૂપ છે, બંનેના વિષય ભિન્ન છે. પણ એ વિરોધ જે છે એને તીર્થંકર ભગવાનની વાણી, કેવળી ભગવાનની વાણી એ વિરોધને મટાડી દે છે. જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે. વસ્તુ જેવી છે તેવી રીતે જ એ દર્શાવે છે. ભગવાનના વચનો વસ્તુને જેમ છે તેમ દર્શાવે છે અને વિરોધને મટાડી દે છે. જુઠ્ઠી કલ્પના કરતું નથી, કેમ કે એ સ્યાદવાદના ચિહ્નવાળું છે. એટલે અનેક અંતથી વાત કરે છે. વસ્તુનું સ્વરૂપ જે અપેક્ષાએ જેવું છે તેવું જણાવનારું એ તીર્થંકર ભગવાનનું કથન છે, એમની એવી વાણી છે. જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે, જેવી રીતે છે તેવી રીતે કહીને એ વિરોધને મટાડી દે છે. જુઠ્ઠી કલ્પના કરતું નથી, તે જીન વચન દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ બે નયોમાં પ્રયોજનવશ શુદ્ધ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ પર્યાર્થિક નયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે. આવા જીન વચનમાં જે પુરુષ રમણ કરે છે એમાં વચનમાં રમણ કરે છે એટલે વચનની અંદર કંઈ પંડિતાઈ કરવી એમ નથી. વચન જે છે એના જે પદ છે એના કંઈક સાહિત્યમાં એ રમણતા કરે છે કે એમાં એ વાણીનો વિલાસ કરે છે કે એમ નથી, પણ વચનમાં જે વાત આવી છે એ વાતને એ ગ્રહણ કરે છે, એમાં એ રહે છે. આવા જીન વચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. આનો થોડો વધારે વિસ્તાર આપણે પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈશું. અન્ય સર્વથા એકાંતિ સાંખ્યાદિક એ આત્માને પામતા નથી. બીજા મતવાળા એ આત્માને એમ પામતા નથી કેમ કે એ એકાંતથી એ આત્મા વિશેનો વિચાર કરે છે એટલે આત્માનું સાચું સ્વરૂપ એમને પ્રત્યક્ષ થતું નથી. આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે તે આશ્રય કરવા જેવું છે, અને જે ભેદરૂપ છે તે જાણવા માટે છે. મૂળ પદાર્થમાં ભગવાન આત્મામાં એવા કોઈ ભેદ છે નહીં. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા કહીએ તો એવા અનંત ગુણ એ ભેદરૂપે નથી, પણ અનંત ગુણ એક રૂપે રહ્યા છે. એની અનંત પર્યાય કહીએ છીએ તો પણ એ પર્યાય જે છે તે બદલાતી વસ્તુ છે, એ ધ્રુવથી ભિન્ન છે. આ વાત સાંખ્યમત આદિ બીજા મતોમાં નથી, એટલે કોઈ એક જ રીતે એક જ નહીંથી એકાંતે જ એ આત્માને જણાવે છે. કાં તો નિત્ય છે તો નિત્ય છે એમ જ જણાવે છે, અનિત્ય છે તો અનિત્ય છે એમ જ જણાવે છે. પણ એવા અનેકાંત સ્વરૂપે એની અપેક્ષા લઈને જે રીતે જેમ છે તેમ એ આત્માને જણાવનારા નથી. એટલે એ બધા મત, એ સાંખ્ય હોય બૌદ્ધ હોય કે વેદાંત હોય, એ બધા મતમાં એમને આત્માનું સાચું સ્વરૂપ જણાતું નથી, પ્રાપ્ત થતું નથી, એના તરફ દ્રષ્ટિ થતી નથી અને એનો અનુભવ થતો નથી. એટલે અન્ય સર્વથા એકાંતિ સાંખ્યવાદી એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. તો પણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે. ધર્મ એટલે ગુણધર્મ આપણે જે કહીએ છીએ તે વસ્તુના ગુણધર્મ. ગુણો અને ધર્મ જુદા છે એ આપણે જાણીએ છીએ. આ નિત્યપણું, અનિત્યપણું, એકપણું, અનેકપણું, ભેદ, અભેદ એ બધા જે છે તે ધર્મ છે. જ્યારે જ્ઞાન, દર્શન એ બધા ગુણો છે. એટલે એ વસ્તુના કોઈ એક જ ધર્મને જ્યારે એ ગ્રહણ કરે છે અને એને એકાંતે જ ગ્રહણ કરે છે તો પછી એમાં વસ્તુનું સાચું સ્વરૂપ એમને પ્રાપ્ત થતું નથી. એટલે એ બીજા અન્ય મતમાં આત્માને એ પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. વસ્તુ એટલે આત્મા એ કોઈ એક જ રીતે જોવામાં આવે એવો વિષય નથી. એના સંબંધીનું જ્ઞાન અનેક નયથી કરવામાં આવે ત્યારે એ આત્મા કેવો છે એનું ભાન થાય છે. અને એવા આત્માનું જ્ઞાન અને ભાન કર્યા પછીથી અનુભવ સહિત એને સંવેદન દ્વારા એનું જ્ઞાન કરવું હોય તો એ જે રીતે શુદ્ધ છે એ જ એક શુદ્ધ નયથી એને દ્રષ્ટિમાં લેવો પડે. એટલે દ્રષ્ટિનો વિષય એ શુદ્ધ જ હોય એને પછી એ વખતે પર્યાયની વાત એની સાથે લેવાય નહીં. એને અનંત ગુણ છે એવા ભેદરૂપ વાતને પણ લેવાય નહીં. એટલે દ્રષ્ટિનો વિષય જ્યારે જોઈએ તો એ શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું ભગવાન આત્માનું સ્વરૂપ છે એ જ દ્રષ્ટિનો વિષય બને છે અને એ દ્વારા જ એની સન્મુખતા થાય છે. પણ ખરેખર જોવા જઈએ તો એ કોઈ એક નય દ્વારા એકાંતે જ એ વસ્તુનું સ્વરૂપ પૂરેપૂરું જાણી શકાતું નથી. એટલે અહીંયા કહ્યું છે કે કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી, તો પણ તેઓ એટલે સાંખ્ય મતવાદ કે વેદાંત કે બૌદ્ધ મત કે ન્યાયિકો એ બધા એ એક જ ધર્મ કોઈ એક એક ધર્મને લઈ અને એ બધા વસ્તુની કલ્પના કરે છે. એટલે કોઈએ એને એકાંતે નિત્ય કહ્યો છે તો કોઈએ એને એકાંતે અનિત્ય કહ્યો છે. એટલે જુદી જુદી રીતે એક એક અંશને લઈ અને એ લોકો જે રીતે મત પ્રવર્તાવે છે એમાં પૂરું સત્ય આવતું નથી, અધૂરું સત્ય હોય છે. એટલે કોઈ અપેક્ષાની વાત લીધી નથી એટલે એમને સ્વરૂપની તો પ્રાપ્તિ પછી ક્યાંથી થાય. એટલે એ અસત્ય કલ્પના કરે છે તે અસત્યાર્થ છે, બાધા સહિત એ મિથ્યા દ્રષ્ટિપણું એમાં રહ્યું છે. જેને પ્રાપ્તિ થાય છે એને જિનેશ્વરની વાણીમાં જે આત્માનું સ્વરૂપ આવ્યું છે એવું આત્માનું સ્વરૂપ પોતે આત્મસાત કરે છે ત્યારે પ્રાપ્તિ થાય છે. એટલે વાણીની અંદર એ રમણતા જે છે એનો અર્થ રાજમલજીની ટીકાની અંદર એવો કરવામાં આવ્યો છે કે નિશ્ચયને નિશ્ચય તરીકે ગ્રહણ કરે છે અને વ્યવહારને વ્યવહાર તરીકે જાણવા લાયક તરીકે ગ્રહણ કરે છે. નિશ્ચયથી શુદ્ધ નયથી જે સ્વરૂપ છે એ દ્રષ્ટિનો વિષય બનાવીને એ પોતે આત્મામાં જાય છે તો એને આત્માની પ્રાપ્તિ થાય છે. છેવટે કોઈ પણ વચનો છે જીનવાણીમાં આવતા એ વચનોનું તાત્પર્ય શું છે, એ દ્રવ્યાનું યોગ હોય, કરણાનું યોગ હોય, ચરણાનું યોગ હોય કે પ્રથમાનું યોગ હોય, પણ બધા જ અનુયોગોનું શાસ્ત્રનું તાત્પર્ય શું છે, તો વિતરાગતા છે. એટલે વિતરાગતા તો બધા અનુયોગનું તાત્પર્ય છે. કોઈ પણ અનુયોગનો અભ્યાસ કરીએ અને જો એમાંથી વિતરાગતા ન પ્રગટ થતી હોય તો સમજવું કે એ જીનેશ્વરની વાણી નથી. જીનેશ્વરની વાણીમાંથી તો વિતરાગતા જ પ્રગટ થાય અને એવી વિતરાગતા પ્રગટ કરવાને માટે જ આ ચારેય અનુયોગના શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે જ્યારે જીનેશ્વરની વાણીમાં જે વાત આવે એની અંદર એ રમણતા કરવાની વાત હોય ત્યારે એમાં શું હોય, તો કે એ જે વાત છે એમાંથી વિતરાગતા પ્રગટ થતી હોય એમાં રમણતા હોય. એટલે જે ભાવ છે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે ભાવ છે તે વિતરાગતા પ્રગટ થાય, વિતરાગતા પ્રગટ કરાવે એવો જ એમાં ભાવ હોય, એમ જ જીનેશ્વરના વચનો હોય. આપણે પ્રવચન રત્નાકરમાંથી આ વિશે ગુરુદેવના પ્રવચનમાંથી જે વાત આવી છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનું 170 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 181 ત્યાં કળશ 4 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ છીએ. એમાં બીજો પેરેગ્રાફ છે, બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે કળશ ટીકાકારે અર્થ કર્યો છે કે જીનવાણીમાં દિવ્ય ધ્વનિમાં ત્રિકાળ શુદ્ધ જીવ વસ્તુ ચૈતન્ય મૂર્તિ ઉપાદે કહી છે. જો જીનવાણીની જ વાત લેવાની છે કે રમણતાની વાત મૂકી છે ને એટલે એ વધારે સમજવાનું છે અને એમાં સ્યાત પદ આવી જાય છે. આવા સ્યાદવાદ મુદ્રિત જીન વચનમાં જે પુરુષો રમે છે, મૂળ ગાથામાં શબ્દો કઈ રીતે છે, જીન વચસી રમંતે યે, એટલે અહીં જીન વચનમાં રમવું એનો અર્થ એમ છે કે જીન વાણીમાં જે શુદ્ધ જીવ વસ્તુ નાયક ભાવ ઉપાદે કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું. નાયક ભાવ, જાણનારો જાણનારો જાણનારો, હું પોતે નાયક જ છું, એવો જ્ઞાયક ભાવ, એવા જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન કરવું છે તો એમાં જ એકાગ્રતા કરવી પડે. જીનવાણીમાં જે આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાવવામાં આવ્યું એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ દરેક સમયે જ્ઞાન કરે છે એવો એ જ્ઞાન કરનારો જ્ઞાયક જ છે. એ ત્રણેય કાળે એ જ્ઞાયક જ છે. ક્યારેય એનો જ્ઞાયક ભાવ વિસરી ગયો નથી. ક્યારેય એવું બન્યું નથી કે કોઈ પણ પર્યાયમાં ગયો હોય અને એને જ્ઞાન કરવાનું છોડી દીધું હોય, એવું તો બન્યું નથી. એનું ચૈતન્ય સ્વરૂપ એવું છે, એ જ્ઞાતા દ્રષ્ટા જ છે. જ્ઞાન કરવું, દર્શન કરવું એનું ચૈતન્યપણું છે. એટલે એ તો જ્ઞાન કરે જ છે અને એ જ્ઞાન રૂપે જ છે. જે કંઈ ગુણો છે, અનંત ગુણોની વાત કરીએ, એ બધા ગુણોનું પરિણમન થાય છે. એને પણ એ પોતે પોતાના જ્ઞાનમાં જાણે છે. એટલે જ્યારે એ પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે પણ એ જ્ઞાન કરે છે. તો એવો એ જ્ઞાયક ભાવ છે. આત્મા કહો કે જ્ઞાયક ભાવ કહો, પરમ પારિણામિક ભાવ પણ આપણે કહીએ છીએ, પણ પારિણામિક કહેતા તો એનું પરિણમન થાય છે એ વાત દર્શાવી છે. અહીંયા જ્ઞાયક ભાવ કહીને આપણે એ દર્શાવવું છે કે ચેતન છે, બીજા પાંચે દ્રવ્યોથી જુદો પડતો ભગવાન આત્મા જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એકમાત્ર જ્ઞાયક જ છે. અને એવા જ્ઞાયકની અંદર ગુરુદેવ કહે છે કે સાવધાન પણ એકાગ્ર થવું. સાવધાન પણ એકાગ્ર થવું એટલે એનો અર્થ શું કહેવો છે? એનો અર્થ એમ કહેવો છે કે કોઈ પણ જાતના વિકલ્પો વિના, કોઈ પણ જાતના અન્ય વિકારી વિભાવ ભાવો વિના, માત્ર માત્ર એક પોતાના જ્ઞાયક ભાવમાં જ એકાગ્ર થવું, એવું સાવધાનપણું. પોતાના ઉપયોગને, જ્ઞાનના અને દર્શનના ઉપયોગને આત્માની સન્મુખ કરવો, ધ્રુવની સન્મુખ કરવો અને એમાં એકાગ્ર થવું, એ સાવધાનપણે એકાગ્ર થવું એમ કહ્યું. અને એમ કરતા જે જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન થાય એનું નામ સમ્યક દર્શન, એનું નામ સંકિત. એ કરવાનું છે. અને એ જ પુરુષાર્થ દ્વારા આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પુરુષાર્થમાં શું છે કે પોતાના જ્ઞાન જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન કરવું અને પછી ત્યાં એ જ ભાવમાં સ્થિરતા કરવી. પોતે જ્ઞાયક છે એવું જ્યારે એને અનુભવમાં આવે છે તો એ પોતે એ જ્ઞાન રૂપે પરિણમી જાય છે અને એ થોડી ક્ષણો પછી પાછો એ ધ્યાનમાંથી બહાર આવે છે, ફરી પાછો એ બીજી વખત જાય છે. એમ પુરુષાર્થ કર્યા જ કરે છે. તો કરતા 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 એક વખત એવો આવે છે કે કાયમ માટે એ પોતે પોતાના જ્ઞાયક ભાવમાં સ્થિર થઈ જાય છે. જ્યારે જ્યારે એ પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એને એ જ્ઞાયક ભાવનો અનુભવ એ આનંદને સુખરૂપે થાય છે. અને એ સુખ એવું છે કે એ કેવળ જ્ઞાનમાં જે સુખ તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, અરિહંત ભગવાનને થાય છે એવા પ્રકારનું એ સુખ છે. પ્રભુએ તો પૂર્ણપણે એ સુખને પ્રાપ્ત કરી લીધું છે, પૂર્ણતાએ એમાં સ્થિરતા કરી લીધી છે. અહીં પૂર્ણતાએ સ્થિરતા નથી થઈ ત્યારે એ જે પુરુષાર્થ કરે છે તે એ જ પ્રકારનો પુરુષાર્થ કરે છે કે જેમાં એ પોતે જ્ઞાયક ભાવમાં જ રહે, એમાં સ્થિર રહે. એટલે એનું જ એને વેદન થાય. પોતે જ્ઞાતા છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, જાણનારો 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 જ છે. એને જાણે છે તો કોને જાણે છે? એ પોતાના સ્વરૂપને જ જાણે છે, પોતાના અનંત ગુણોની પર્યાયને જાણે છે. એટલે અનુભવમાં એ જાણે છે. જાણવાની ક્રિયાનો વિચાર કરીએ, જ્ઞાન ક્રિયાનો વિચાર કરીએ તો ખરેખર જ્ઞાન કરવું એટલે એ અનુભવ છે. અનુભવવું એનું નામ જ્ઞાન છે. જ્ઞાનમાં આપણે કરીએ છીએ શું? અનુભવ. એટલે એ પોતાના સ્વરૂપનો, આનંદ સ્વરૂપનો, સુખ સ્વરૂપનો એ અનુભવ પ્રત્યક્ષ આત્માના બધા જ પ્રદેશોથી કરે એવી દશા, પૂર્ણપણે શાશ્વત દશાને એ પછી પ્રગટ કરી લે છે. એટલે એવા જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન કરવું, એ કરવાનું છે. અને એવું કરવાનું એટલે અહીંયા જીનવાણીમાં રમણતા કરવાની, જીનવાણીમાં રમણતા કરવી એ શબ્દ જે મૂક્યા છે એના દ્વારા કહેવાનો આશય એ છે કે એવા જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન કરવું. જીવને રાગનું અને વિકારનું વેદન તો અનાદિથી છે અને એ વડે એ દુઃખી છે. બારમાં ને બારમાં એ રહ્યો છે એટલે એ રીતે તો એ દુઃખી થઈ રહ્યો જ છે. પરના ભાવે પરલક્ષે કરી થતા જે ભાવ છે, જે પોતાના નથી, એમાં એ ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરી અને એ અનાદિથી દુઃખી છે અને એ દુઃખથી છોડાવવા માટે એ વિકારી અને રાગની પર્યાયને ગૌણ કરીને એનાથી એના પરથી લક્ષ્યને અઢાવી લઈને ભગવાન આત્મા સચ્ચિદાનંદ એક અખંડ જે જ્ઞાયક ભાવ એમાં દ્રષ્ટિ કરી એને એનો પ્રત્યક્ષ અનુભવ થયો અને એવું જ કરવાનું છે. એમાં જ એને એકાગ્રતા કરી સ્થિરતા કરી એ પરમ સુખને પ્રાપ્ત કરે છે. આ જ સુખનો માર્ગ છે, આ જ મોક્ષનો માર્ગ છે, આ જ મુક્તિનો માર્ગ છે. એટલે જે પુરુષો જીન વચનમાં રમે છે અર્થાંત શુદ્ધ એક જ્ઞાયક ભાવને ઉપાદેય કરી એને જ આદરણીય માની એને જ આશ્રય કરવા લાયક માની અને એ પ્રચુર પ્રીતિ સહિત તેમાં એકાગ્રતાનો વારંવાર અભ્યાસ કરે છે તે સ્વયં વાંત મોહ એટલે સ્વયં પોતે જ એ પુરુષો પોતાની મેળે જ કોઈપણ બીજાની સહાય વિના બીજા કારણ વિના એ મિથ્યાત્વ કર્મનું એના ઉદયનું વમન કરે છે અને એમને હવે મિથ્યાત્વ પછી રહેતું નથી, મિથ્યાત્વ ઉડી જાય છે. વાંત મોહા એટલે મિથ્યાત્વનું વમન, મિથ્યાત્વના ઉદયનું વમન, હવે મિથ્યાત્વ રહેશે નહીં, આ વાત આમાં કરવામાં આવી. હવે અહીંયા આગળ એના પછીના પાના ઉપર 171માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા વાત કરી છે કે નિયમસારમાં આવે છે કે બે નયોના આશ્રય સર્વસ્વ કહેવાની જીનવાણીમાં પદ્ધતિ છે. તેમાં સ્યાદવાદ સમજીને જે નિશ્ચયમાં રમે છે એટલે કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરી તેમાં રમણતા કરે છે. રમણતા કરવી છે એ કંઈ શબ્દોમાં રમણતા કરવી નથી, કંઈ એના એ વાણીની મધુરતામાં કંઈ રમણતા કરવાની એમ નથી. કોઈ કાવ્ય આપણે કવિ વાંચતા હોય ને આપણે એમાં માણીએ એવી કોઈ રમણતા નથી. રમણતાનો અર્થ અહીંયા સમજવાનો છે. મુખ્ય વાત આમાં એ છે કે તેમાં સ્યાદવાદ સમજીને જે નિશ્ચયમાં રમે છે એટલે કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરી તેમાં રમણતા કરે છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે અને એના તરફ દ્રષ્ટિ કરી અને એમાં રમણતા કરે છે. શુદ્ધ ભાવની વાત છે અહીંયા, એ શુદ્ધ ભાવ એને પ્રગટ થાય છે. શુદ્ધ ભાવ એને એવી રમણતા કરતા પ્રગટ થાય છે, એ એનો પોતાનો ભાવ છે, એ બહારથી આવતો કોઈ ભાવ નથી. ત્યારે એનું મિથ્યાત્વ ટળે છે અને સમ્યક દર્શન એને પ્રાપ્ત થાય છે. અને એ જ રીતે પછી પાછો ફરીથી વારંવાર પુરુષાર્થ કરે છે ત્યારે એ આગળ વધતા વધતા ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે, અશુદ્ધિ જે છે એનો નાશ કરે છે, નિજરા કરે છે, સંવરની દશામાં એ પોતે શ્રેણી ચડે છે અને પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને એ વાતને અહીંયા દર્શાવી કે એ પુરુષો, જે પુરુષો એટલે જે આત્મા, એમાં પુરુષ કે સ્ત્રી એવો આશય નથી, એવી પર્યાયનો આશય નથી. પુરુષ શબ્દ અહીંયા જયારે વાપર્યો ત્યારે એમ ન સમજવું કે પુરુષ વેદની વાત કરી છે, એમ નહીં. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસંક વેદ, એ વેદ જે છે એ વેદની વાત નથી, એ તો નો કસાય છે. એ પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસંક વેદ એ તો નો કસાય છે. અને એવા ભાવ રહેવા કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું નપુસંક છું, કે એવા એના ભોગવવાના ભાવ રહેવા એ તો નો કસાય છે. એ કસાયો દ્વારા તો જીવ દુઃખી થાય છે. એટલે એમ અહીંયા પુરુષ નથી કહ્યું. પુરુષનો અર્થ અહીંયા આત્મા સમજવાનો, કે જે આત્માઓ આવું કરે છે, આવી રમણતા કરે છે, નિશ્ચયમાં રમણતા કરે છે, એની વાત લીધી છે. એમને આની પ્રાપ્તિ થાય છે. શેની પ્રાપ્તિ થાય છે? કે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને એ કેવું શુદ્ધ સ્વરૂપ છે એને માટે અહીંયા આગળ કહ્યું કે આ અતિશયરૂપ પરમ જ્યોતિ પ્રકાશમાન સમયસાર એટલે શુદ્ધ આત્માને તરત જ દેખે છે એટલે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે અને આનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. જેમાં એકાગ્ર થતા પ્રત્યક્ષપણે વેદાય છે, જણાય છે એ શુદ્ધાત્મા કેવો છે. એ શુદ્ધાત્મા કેવો છે? તો કે એ નવો નથી. વસ્તુ જે છે તે અનાદિની છે, આત્મા અનાદિનો જ છે, એ કંઈ નવો ઉત્પન્ન થયો નથી. આત્મા ક્યારેય ઉત્પન્ન થઈ શકે જ નહીં, આત્મા અનાદિનો જ છે. બધા જ આત્મા અનાદિના છે, બધા જ આત્માની ઉંમર સરખી જ છે. આ પર્યાયમાં એ આગળ આવ્યો કે પાછળ આવ્યો એ મહત્વનું નથી. તમે પિતા છો અને તમારો પુત્ર તમારા પછી 30 વર્ષ પછી આવ્યો કે 25 વર્ષ પછી આવ્યો છે તો તમે એમ માનો કે એ હજી નાનો છે અને એને અનુભવ નથી ને તમે હોશિયાર છો અને એને ખબર નથી પડતી, તો એ માન્યતા ભૂલ ભરેલી છે. કેમ કે બધા જ આત્મા અનાદિના છે, અનાદિના છે એટલે અનંતકાળથી બધા આત્મા છે, એમાં કોઈ આગળ પાછળ છે જ નહીં. અહીંયા વર્તમાન પર્યાયમાં એ આગળ આવ્યો કે પાછળ આવ્યો એથી કંઈ મોટો કે નાનો થઈ જતો નથી. પહેલા આવ્યો એટલે મોટો થઈ જાય છે, એ મહાન થઈ જાય છે, હોશિયાર થઈ જાય છે એમ નથી. બધા આત્મા અનાદિના છે એટલે બધાની ઉંમર સરખી જ છે. આ પર્યાયમાં એ ગમે ત્યારે આવ્યો હોય એટલે આપણી જે દ્રષ્ટિ હંમેશા પર્યાય તરફ રહે છે ને, આપણે હંમેશા એ પર્યાય દ્રષ્ટિ થઈ અને વિભાવ ભાવમાં તરત ચાલ્યા જઈએ છીએ. દીકરાને જોઈએ એટલે તરત સલાહ આપીએ, આપણે તરત સલાહ આપવા માંડીએ કે તને ના ખબર પડે, જો તું આમ કર, અમે અનુભવી છીએ. એને તમારા જેટલો જ અનુભવ છે. અહીંયા આ પર્યાયમાં, અહીંયા તમારા પછી અહીંયા આ પર્યાયમાં આવ્યો, પણ એની પહેલા કોઈક પર્યાયમાં તમારી આગળ પણ હશે. અને તમને ક્યાં ખબર છે કે કેવા પુણ્ય લઈને આવ્યો છે અને એનો ક્ષયોક્ષમ કયા પ્રકારે છે, એના જ્ઞાનનો ઉઘાડ કેવો છે, તમને ક્યાં ખબર છે? તમે તમારી દ્રષ્ટિથી મૂલ્યાંકન કરો છો, એને ભગવાન આત્મા તરીકે જોઈને મૂલ્યાંકન કરો તો વાત બદલાઈ જાય. એ કોઈ નવો નથી, હમણાં કઈ પાછળથી તમારી પછીથી કે બહાર આવ્યો છે એમ છે નહીં. બધા આત્મા પહેલેથી જ છે, એ કોઈ પણ પર્યાયમાં હતા. એથી શું થયું? કોને ખબર છે કે નિગોદની પર્યાયમાં તમે ક્યારેય કોની સાથે હતા અને કોણ વહેલું બહાર નીકળ્યું, કોણ પછી બહાર નીકળ્યું, એની સાથે પણ સંબંધ નથી. જીવ ક્યારથી છે? જીવ તો અનાદિના જ છે, બધા અનાદિના છે. એટલે બધા આત્માની ઉંમર સરખી, આત્માની ઉંમર બધાની સરખી જ છે. એટલે કોઈ નવો ઉત્પન્ન થતો જ નથી. જીવ જીવ જેટલા છે તેટલા ને તેટલા જ છે. અનંત અનંત જીવ છે તો છે જ, એમાં કોઈ નવા ઉત્પન્ન થતા નથી. એટલે વસ્તુ છે અનાદિની છે, નવી નથી, એમ અહીંયા કહ્યું. પર્યાયમાં તો વેદન થતા ભાન થયું, ભાન થયું કે હું આ ભગવાન આત્મા આવો છું, એનું ભાન થયું. કેમ કે અત્યાર સુધી એની દ્રષ્ટિ ત્યાં ગઈ નહોતી અને એને પર્યાયમાં એ પોતાને અનુભવ્યો નહોતો. એટલે પર્યાયમાં એને જયારે વેદન થયું ત્યારે ભાન થયું, પણ વસ્તુ તો અનાદિની છે. અનવમ, અનવમ નવીન નથી, નવીન નથી. એટલે એક નાયક ભાવ નવો ઉત્પન્ન થયો નથી, અનાદિનો છે. એક નાયક ભાવ પરમ પારિણામિક ભાવ ત્રિકાળી છે, ત્રણેય કાળથી છે, ત્રણેય કાળ રહેવા વાળો છે. એટલે ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ હશે. એ ત્રિકાળ છે. પહેલા કર્મથી આચ્છાદિત હતો એટલે કે પર્યાય બુદ્ધિથી રાગ આદિની રૂચિની આડમાં, રાગની રૂચિ, રાગની રૂચિની પાછળ, રાગની રૂચિની આડમાં, એટલે રાગની રૂચિ જેને ખૂબ હતી એટલે પછી દ્રષ્ટિ રાગમાં જ રહેતી હતી. રાગમાં એટલે બહારના વિષયોમાં, એ વિષયોની અંદર એને સારું ને ખરાબ, ઇષ્ટ ને અનિષ્ટ દેખાતું હતું. એમાં એને લાભદાયક અને નુકસાનકારક દેખાતું હતું. એમાં એને આનંદદાયક અને દુઃખદાયક દેખાતું હતું. એટલે એ પર્યાય બુદ્ધિ હતો, બહારમાં ને બહારમાં જ રહ્યો હતો. એટલે રાગની એને રૂચિ હતી, એ મિથ્યાત્વને કારણે હતું. એને સમ્યક્ત્વ ન હતું એટલે એની માન્યતા એ ઊંધી હતી, ભૂલ ભરેલી હતી. એટલે એવા રાગની રૂચિની આડમાં એનો એક નાયક ભાવ ઢંકાઈ ગયો હતો અને હવે એ પ્રગટ વ્યક્ત રૂપ થઈ ગયો. એટલે શક્તિરૂપે સ્વભાવ રૂપે જે પડ્યો હતો એ હવે પર્યાયમાં એને વ્યક્તતા આવી ગઈ. પહેલા એ પર્યાય દ્રષ્ટિ હતો એટલે એની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ નહોતી. દ્રવ્ય કેવું છે, શુદ્ધ નિર્મળ છે, એની દ્રષ્ટિ થઈ ન હતી અને એને પ્રાપ્ત કરવા માટેનો એણે પુરુષાર્થ પણ કર્યો ન હતો. એટલે એ પોતે રાગના પ્રેમમાં હતો એટલે એને એ ભગવાન આત્મા જણાયો ન હતો. તે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવની રૂચિ અને એકાગ્રતા થતાં એની વ્યક્તતા પ્રગટ થઈ અને જ્ઞાનમાં એ જણાઈ ગયો. અને જણાઈ ગયો તો એ કેવો છે? તો અનય પક્ષ અક્ષુણમ, એટલે સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી. અને એમાં આ વેદાંતમાં કે બીજા ન્યાયિકમાં કે બીજા બધામાં જે વાત કરવામાં આવી છે એ વાતમાં એ કુનય છે, એટલે એ નય છે તે સત્ય સાચો શુદ્ધ નય નથી અને એવા અશુદ્ધ નયથી જે રીતે એને દર્શાવવામાં આવ્યો છે અને એ પણ એકાંત રૂપે દર્શાવવામાં આવ્યો છે, એવો એ ભગવાન આત્મા નથી. અને એવા નય દ્વારા ખરેખર જોવા જઈએ તો એ આત્માને ખરેખર કંઈ નુકસાન થતું નથી, એ ખંડિત થતો નથી. વેદાંત આદિ કહે છે કે દ્રવ્ય એકાંત કુટસ્થ છે, પરિણમનશીલ નથી. વેદાંત એમ કહે છે પર્યાયને માનતું નથી, વેદાંત પર્યાયને નથી માનતું. તો કેટલાક એકલી પર્યાયને જ માને છે, બૌદ્ધ પર્યાયને જ માને છે. એટલે જે એમ માને છે કે એકાંત દ્રવ્ય જ છે, પર્યાય નથી, તથા પર્યાય છે દ્રવ્ય નથી, એવી રીતે માનવાવાળા પણ કેટલાક છે. એ બધા કુનયને માનનારા છે. એમનો એ નય દ્રષ્ટિકોણ જ્ઞાનનો અંશ એટલે નય, એટલે એ જ્ઞાન કરવાની એમની રીત, એ એમનો દ્રષ્ટિકોણ એ ખોટો છે. એકાંતે જ એમ માનવું કે દ્રવ્ય છે અને પર્યાય નથી, અથવા તો એકાંતે એમ માનવું કે પર્યાય છે દ્રવ્ય જ નથી, એટલે એ બધા નયને કુનય કહ્યા. અને એવા એ કુનયને માનનારા છે. તેમના કુનયોથી વસ્તુ ખંડિત થતી નથી, એ ગમે તે માને, એમના કુનયો દ્વારા એ ગમે તેવો એ આત્માને માને, તેથી કંઈ કોઈનો આત્મા, તેમનો કે બીજાનો ગમે તેનો આત્મા લઈએ, કોઈનો આત્મા કોઈ રીતે એ નુકસાન પામતો નથી. એમ નથી કે એમના આત્મા આમ ને આપણા આત્મા આમ, એવું નથી. આત્મા બધાના સરખા જ છે, આત્મા બધાના સરખા છે. અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં જે છે એ જૈન છે. એટલે જો એમની માન્યતા બદલાઈ જાય અને એ આ માન્યતાને સ્વીકારે તો એ પણ જૈન છે. અત્યારે જે વર્તમાનમાં જે બૌદ્ધની માન્યતા ધરીને બેઠા છે, એમનો જન્મ કોઈક જગ્યાએ થયો કે જે જગ્યાએ એમના કુટુંબમાં એ માન્યતા ચાલતી હતી, એટલે એમણે એ માન્યતા સ્વીકારી છે. પણ એમને સાચી માન્યતાની ખબર પડે, જિનેશ્વરની વાણી એમને શાસ્ત્રરૂપે વાંચવામાં આવે, એનો વિચાર થાય, અભ્યાસ થાય અને એ માન્યતા બદલી નાખે તો એ પણ જૈન છે. ગૌતમ સ્વામીની વાત કરીએ તો એ ગૌતમ ગણધર થયા એ પહેલા પોતે વેદાંતી હતા. એમને 500 શિષ્ય હતા અને એવા પ્રખર વેદાંતી હતા અને એમની બુદ્ધિશક્તિ એટલી બધી તેજ હતી કે એ એક દિવસમાં 1000 શ્લોક કંઠસ્થ કરી શકે, અર્થ સાથે એ બોલી શકે એવા વિદ્વાન હતા. પણ એ વેદાંતી હતા. જ્યારે ઇન્દ્ર મહારાજ એમને ભગવાનના સમોસરણમાં, મહાવીર સ્વામી ભગવાનના સમોસરણમાં લઈ આવે છે અને ત્યાં ભગવાનને એ જુએ છે, ભગવાનના દર્શન થાય છે અને ત્યાં એમનું બધું માન ગળી જાય છે અને ગૌતમ સ્વામીને તરત ત્યાં જ સમ્યક દર્શન થાય છે અને પછી એ ભગવાનના શિષ્ય થઈ જાય છે, ગણધર થાય છે. એટલે બીજા પણ એવા કેટલાય મુનિઓ થયા છે કે જે બ્રાહ્મણ હતા, એમાં કોઈ જાતને નાતને એને કોઈ સંબંધ નથી પ્રભુ. એમાં કોઈ વાણિયાનો ધર્મ છે એમ નહીં માની લેતા કે આ વાણિયા છે એનો જ જૈન ધર્મ છે એમ નથી. ક્યાં જન્મ થયો છે એ મહત્વનું નથી, પણ પછી પોતે માન્યતામાં શું સ્વીકાર્યું છે એ મહત્વનું છે. સંપ્રદાયની બુદ્ધિ અત્યારે વર્તે છે ને એમાં લોકો ભૂલી ગયા છે. આમ મોટા બુદ્ધિશાળી હોય, મોટા પ્રોફેસર થયા હોય, અહીંયા મોટા જોબ કરતા હોય, એટલા પૈસા કમાતા હોય, ત્યાં બધે બુદ્ધિ ચાલે, પણ પેલી સંપ્રદાયની બુદ્ધિ પકડાઈ ગઈ છે ને એ છૂટતી નથી. એમ નથી વિચાર કરતા કે પોતાનો જન્મ જે કુટુંબમાં થયો તે કુટુંબમાં ત્યાં એ લોકો એ માન્યતા માનતા હતા. કદાચ અભ્યાસ નહીં હોય, ઓછો હશે એટલે. તો કંઈ આપણે બીજી સાચી માન્યતાઓને સ્વીકારવી નહીં એવું તો હોય નહીં, શાસ્ત્રોનો અભ્યાસ જ ના કરવો એવું તો હોય નહીં. જો એ ઇન્ડિયાથી અહીંયા આવી શકે છે, અમેરિકા આવી શકે છે અભ્યાસ માટે, અને અહીંયા આવી અને એ સારી ફેસિલિટીઝમાં વર્ક કરવા માટે થઈ અને એ જૂની માન્યતાઓને છોડી શકે છે, તો એ જ પ્રમાણે એ ધર્મની બાબતમાં પણ એને બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરીને જે સાચા શાસ્ત્રો છે એનો નિર્ણય કરવો જોઈએ કે આ જ સાચા શાસ્ત્રો છે, આ સંપ્રદાયની બુદ્ધિ ખોટી બુદ્ધિ છે, એને લીધે થઈને તેને પડવાનું થશે, એવો એને એને એવો નિર્ણય કરવો જોઈએ. એટલે અભ્યાસ વિના આ વસ્તુ શક્ય નથી. પહેલા તો સરળતા પ્રાપ્ત કરવી અને એ સંપ્રદાયની બુદ્ધિ છોડવી કે હું આ સંપ્રદાયનો છું એટલે હું આમ જ છું એવી માન્યતાઓને છોડવી. અહીંયા વાત એ ચાલે છે કે એવા કુનયથી, કોઈપણ પ્રકારના વિચિત્ર નયો દ્વારા એ કંઈ આત્માને નુકસાન નથી થતું. એ માન્યતા જ્યાં સુધી એ ધરીને બેઠા છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. અને જો એ માન્યતા બદલાઈ જાય છે અને જિનેશ્વર ભગવાને જેમ કહ્યું એ સત્યને એ સ્વીકારે છે તો એ જૈન છે. તો અહીંયા એ વાત કરવામાં આવી કે તેમના કુનયોથી વસ્તુ ખંડિત થતી નથી, તે તો જેવી છે તેવી અક્ષણ રહે છે. કોઈ આત્માને સર્વવ્યાપી કહે, કોઈ શરીરવ્યાપી કહે, ઇત્યાદિ એકાંત કુનયો છે અને એ બધા નયો ખોટા છે. પરંતુ તે સઘળા કુનયોથી તે ખંડિત થતો નથી, એ નિર્બાધ છે. તો આજના આ શ્લોક સંબંધી આપણે આ વિચાર કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા આપણે આટલે સુધી રાખીએ છીએ. હજી થોડોક વધારે વિસ્તાર આના વિશે આપણે આવતીકાલે કરીશું અને પછી એના પછીનો કળશ લઈશું. સ્વાધ્યાય પૂરો કરીએ છીએ અને સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.